તારીખ 27/12/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 394 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 118
પદ તો ભક્તિ પ્રધાન છે, આમ તો બંને પદ ભક્તિ પ્રધાન છે એમ કેવું છે. તથાપી તે પ્રકારે ગૂઢ આશ્રય જીવનું નિધિધ્યાસન ન થાય તો પછી એવું પદ તે જ્ઞાન પ્રધાન જેવું ભાષે છે અને તમને ભાષશે એમ જાણી તે બીજા પદનો તેવા પ્રકારનો ભાસ બાદ થવાને અર્થે ફરી પત્રની પૂર્ણતાએ માત્ર પ્રથમનું એક જ પદ લખી પ્રધાનપણે ભક્તિને જણાવી છે. શું કહ્યું કે બંને પદમાં ભક્તિ પ્રધાનતા છે, છતાં પણ પહેલા પદમાં ભક્તિ પ્રધાનતા લાગે અને બીજા પદમાં જ્ઞાન પ્રધાનતા લાગે એવો સંભવ છે. તમારા માટે પણ એવો જ સંભવ છે. એટલે એવું જ્ઞાન પ્રધાનપણે તમારું એ બાજુનું અર્થઘટનમાં વલણ ન થાય અને પરિણામ એ બાજુ દોરવાય ન જાય અને ભક્તિ પ્રધાનપણે તમારું એ પરિણમન રહે, એટલે અમે બીજું પદ નથી લખ્યું. ખરેખર તો પહેલું પદ તો દ્રષ્ટાંતનું છે. જો પહેલા પદમાં દ્રષ્ટાંતમાં ભક્તિનું દ્રષ્ટાંત લેવું હોય તો સિદ્ધાંતમાં ભક્તિ પણ લેવી જોઈએ. દ્રષ્ટાંત કંઈક કહે ને સિદ્ધાંત બીજું કહે, એ દ્રષ્ટાંત દ્રષ્ટાંતનો દ્રષ્ટાંત અને દાષ્ટાંત વિષયનો કોઈ સંબંધ નથી રહેતો. દાષ્ટાંત એટલે સિદ્ધાંત. જે દ્રષ્ટાંતથી સિદ્ધાંતને દર્શાવાય તેને દાષ્ટાંત કહેવામાં આવે છે. તો દ્રષ્ટાંત ભક્તિનો છે, બહુમાનનો છે. તો અહીંયા સિદ્ધાંતમાં પણ એમ અર્થઘટન થવું જોઈએ. પણ શ્રુત ધર્મે અને ક્ષેપકવંત જ્ઞાન એવા બે શબ્દને લઈને જ્ઞાન પ્રધાનતા ઉપર જાય લક્ષ, તો એવું નહીં થવા માટે એ વાતને બાદ કરવા માટે અમે પહેલું જ પદ તમને લખ્યું છે, બીજું પદ જ નથી લખ્યું એમ કે છે પાછળમાં. એવું હા, એ પણ ખબર છે એમને કે એમણે શું અનુમાન કરશે, કેમ કે બીજું પદ જ્ઞાન પ્રધાન જેવું ભાષે છે, તમને પણ ભાષશે, તો એવો ભાસ બાદ કરવા માટે અમે એક જ પદને પ્રધાનપણે બનાવી છે. હવે શું કરવા, એ હેતુ સ્પષ્ટ કરે છે કે ભક્તિ પ્રધાન દશાએ વર્તવાથી જીવના સ્વચ્છંદ આદિ દોષ સુગમપણે વિલય થાય છે એવો પ્રધાન આશય જ્ઞાની પુરુષોનો છે. હવે શું છે કે સ્વચ્છંદ પ્રકારનો જે દોષ છે, એ પ્રકારનો જે દોષ છે સ્વચ્છંદનો, એ મોટો દોષ છે અને જવામાં પણ એની ઘણી મુશ્કેલ છે, એ દોષ ટળવામાં ઘણી મુશ્કેલ છે. બે વાત છે કે એક તો એવો જલ્દી દોષ એ ટળતો નથી, બીજું કે એ દોષ પણ ઘણો ભયંકર છે. તો એવો પ્રકાર હોવા છતાં એને ટળવાનો બહુ મોટો કોઈ સુગમ ઉપાય હોય તો તે બહુમાન કરવું તે છે. શું સ્વરૂપનું બહુમાન, સત્પુરુષનું બહુમાન, સત્શાસ્ત્રનું બહુમાન, આચાર્ય ગુરુ આદિનું બહુમાન કે વિતરાગ દેવનું બહુમાન, એ બધામાં જે બહુમાનનો પ્રકાર છે એમના ગુણો જોઈને જે બહુમાનનો પ્રકાર છે એ સ્વચ્છંદને દાબે છે, સ્વચ્છંદનો અભાવ કરે છે. એટલે ભક્તિ પ્રધાન દશા એ વર્તવાથી, ભક્તિ એટલે આ પદ બોલે એનું નામ ભક્તિ નથી હો, અહીંયા પદ બોલે છે માટે ભક્તિ. આપણે બધે સંપ્રદાયમાં એ ચાલે છે, આપણે ત્યાં એ પ્રકાર છે કે ચાલો ભક્તિ કરીએ એટલે પદ બોલીએ, પણ પદ બોલવું એટલું નામ ભક્તિ નથી. એ વખતે પદની અંદર જે બહુમાનના ભાવો છે એ ભાવોમાં ભાવાન્વિત થવું, બહુમાનના ભાવમાં આવવું, વિતરાગ દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ આદિ પ્રત્યે, એનું નામ ખરેખર ભક્તિ છે. એવી ભક્તિ પ્રધાન દશા એ વર્તવાથી જીવના સ્વચ્છંદ આદિ દોષ સુગમપણે વિલય થાય છે. જે વિલય થવા કઠિન છે એ સુગમપણે વિલય થાય છે એવો પ્રધાનાશય જ્ઞાની પુરુષોનો છે. તે વ્યક્તિને વિશે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય છે તો તે ઘણા દોષથી નિવૃત્ત કરવાને યોગ્ય એવી હોય છે. શું હવે પોતે આ વિષય ઉપર જરા વધારે સૂક્ષ્મતામાં જાય છે, ઊંડાણમાં જાય છે વિષયના, કે એ ભક્તિને વિશે નિષ્કામ એવી ભક્તિ. નિષ્કામ એટલે શું? કે એક પોતાના સ્વરૂપ પ્રાપ્તિ સિવાય બીજી કામના જેને નથી એને નિષ્કામ કહીએ. એવી અલ્પ પણ ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય છે તો તે ઘણા દોષથી જીવને નિવૃત્ત કરવાને યોગ્ય એવી હોય છે. શ્રીમદજીએ મુમુક્ષુ જીવની આ એક વૃત્તિને બહુ આદર કર્યો છે અને તે યોગ્ય છે. મુમુક્ષુ જીવમાં નિષ્કામપણું આવે એટલે કે કોઈ પણ બીજો અલ્પ હેતુ, બીજો જરા પણ હેતુ નહીં, એક સ્વરૂપ પ્રાપ્તિનો અને આત્મકલ્યાણનો જ એકમાત્ર જો હેતુ હોય તો એ હેતુને સત્પુરુષો આદરથી જોવે છે અને એ હેતુને ઘણો રિસ્પોન્સ આપે છે કે આનું ઘણું સારું ફળ છે અને ઘણા દોષથી નિવૃત્ત થવાનો આ ઉપાય છે. દોષથી નિવૃત્તિની હમણાં આપણે ચર્ચા ચાલે છે, એમાં આ એક વિશેષ વાત મને લીધી છે. આને પૂજ્યબેન શ્રી ખાસ પ્રકારની ભાવના પાત્રતા કહે છે. 425માં ભૂલમાં એમણે ચર્ચા કરી છે કે મુમુક્ષુ જીવ શાસ્ત્રનો અધ્યયન કરે છે, બધું બરાબર આગમ અનુસાર સમજે છે, અધ્યાત્મનો વિષય આગમનો વિષય, છતાં એને કેમ પ્રાપ્તિ થતી નથી? તો કે ખાસ પ્રકારની પાત્રતાનો અભાવ છે માટે નથી થતી. શાસ્ત્રનો સ્વાધ્યાય કરે અને લાકડાનો એને એને વાત બરાબર લાગે કે નહીં, શાસ્ત્રકાર કહે છે, આચાર્ય મહારાજ કહે છે, આવું મને પણ એમ સંમત થાય છે, કોઈ વિરોધ આવતો નથી, નકાર આવતો નથી, બેસતું નથી એવું નથી, તો કે હા એ સામાન્ય પાત્રતા છે. વિરોધતા આવે એ તો પાત્રતા નથી, આમ ન હોય એ તો પાત્રતા નથી, એ તો સ્વચ્છંદ થયું. પણ વિરોધ ન આવે ત્યારે સામાન્ય પાત્રતા છે અને એક આત્મકલ્યાણનો હેતુ, એક સ્વરૂપ પ્રાપ્તિનું જ પોતાને અંદરમાં ભાવનાનું કારણ હોય તો તે ખાસ પ્રકારની પાત્રતા છે. બીજા સ્થળે એમણે એ વાત ખોલી છે કે મારે આ જગતમાંથી હવે કાંઈ જોઈતું નથી, અથવા માનો કે આયુષ્યના ઉત્તરાર્ધ કાળમાં 60-70 વટાવી ગયા પછીની વાત છે, તો આયુષ્યનો ઉત્તરાર્ધ કાળ છે ને અત્યારના મનુષ્યાયુ પ્રમાણે જે પૂર્વનું પ્રારબ્ધ નિબંધન કર્યું છે એ પ્રાય ભોગવાઈ ગયો. જે પૂર્વ નિબંધન કર્મનો મોટા ભાગના કર્મનો ઉદય આવી ગયો, હવે શેષ કર્મ તો થોડું આયુષ બાકી છે એટલું જ રહ્યું, નવા બાંધા હોય એ જુદા, પણ એ તો હજી પૂર્વ ભાવમાં લગભગ ભાવમાં ઉદયમાં આવતા હોય છે આગામી ભાવમાં. હવે અહીંયા તો એને ઉદય થોડો રહ્યો છે, હવે એને શું મેળવવું છે જગતમાંથી? જીવે આ પ્રશ્ન પૂછવા જેવો છે કે હવે તારે શું મેળવવું છે? તારે મેળવવું હોય તો પૂર્વા ઉદય આવે, શું વખતે થોડો રહ્યો છે, વખત ના પ્રમાણમાં ઉદય પણ થોડો રહ્યો છે. તો એક આત્મા જ જોઈએ ને, બીજું હવે મારે કઈ ન જોઈએ, એક વૃત્તિ ઉપર જો આવી જાય તો જીવ ખાસ પ્રકારની પાત્રતામાં આવે છે, અને ખાસ પ્રકારની પાત્રતામાં આવે છે ત્યારે બીજા સર્વ પ્રકારના દોષોથી, અનેક પ્રકારના દોષોથી, ઘણા દોષોથી નિવૃત્ત થવાને યોગ્ય એની પાત્રતા હોય છે કે થાય છે, એવી વાત લીધી છે. લાગી જાય તો હવે કાળ નથી ભોગવવાનો, દાદો સમય નથી, એમ સમજતું એમ તો સમજવું જોઈએ ને. અને અનુકૂળતાના ગંજ ખડકાઈ જાય, આત્મામાં શું આવશે એ પહેલો પ્રશ્ન કરવો. લોટરી લાગી જાય તો આત્મામાં શું આવશે એ પહેલો પ્રશ્ન કરવો કે આત્મામાં કઈ આવી જશે. ઉલટાનો રસ વધશે કદાચ, લાગી જશે તો રસ તીવ્ર થશે, અને રસ તીવ્ર થશે એમાં એવા કર્મ નિબંધન આકરા થશે, આગળ દુઃખ ઘણું થશે. વર્તમાનમાં તો દુઃખ વધશે જ, જેવો રસ વીધો કે આકુલતાનું દુઃખ વધુ જ સમજો, કંઈક પળોજણ વધી જવાની. આ જોઈએ ને તે જોઈએ એ પણ એને કાંઈ અંત નથી. હવે બસ એવું તો કોઈ કહેતા નથી, કહે છે કોઈ કે હવે બસ, હજી તો આ જોઈએ, હજી તો આ, કોઈનું લિસ્ટ જ પૂરું થતું નથી, જરૂરતનું લિસ્ટ કોઈનું પૂરું જ નથી થતું. એટલે એમાં કાંઈ માલ નથી, કેવળ નુકસાનનો ધંધો છે. ઘણા દોષથી નિવૃત્ત કરવાને યોગ્ય એવી નિષ્કામ ભક્તિ છે, એને નિષ્કામ ભક્તિ કીધી છે, ભાવનાને નિષ્કામ ભક્તિ કીધી છે. અલ્પ એવું જ્ઞાન અથવા જ્ઞાન પ્રધાન દશા, તે અસુગમ એવા માર્ગ પ્રત્યે, સ્વછંદ આદિ દોષ પ્રત્યે, પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે. શું કરે છે? જ્ઞાન માર્ગે આગળ વધવા જાય છે જીવ, ત્યારે એને અલ્પ જ્ઞાન, થોડું જ્ઞાન જ્યારે આવી જાય છે, પ્રાપ્ત થાય છે, સમજવા મળે છે, જાણતો થાય છે, ત્યારે અલ્પ એવું જ્ઞાન અથવા જ્ઞાનની પ્રધાનતામાં આવેલો જીવ કે મારે જ્ઞાન પ્રાપ્તિ કરવી છે, મારે જ્ઞાન પ્રાપ્તિ કરવી છે, મારે જ્ઞાન પ્રાપ્તિ કરવી છે, આ એક ઢાળ ખોટો છે એમ કેવું છે. મારે નિષ્કામતા પ્રાપ્ત કરવી છે એ એની પ્રધાનતા કરતો નથી જીવ, મુખ્યતા એની પ્રાપ્ત કરતો, પણ મુખ્યતા એમ કરે છે કે મારે જ્ઞાન પ્રાપ્તિ કરવી છે, એ રસ્તે નહીં જવું, ના પાડે છે. કેમ ના પાડે છે? કે જ્ઞાન પ્રધાન દશા તે અસુગમ એવા માર્ગ પ્રત્યે, એને માટે સુગમ નથી માર્ગ, કેમ કે પાત્રતામાં આવ્યો નથી ખાસ પ્રકારને, અસુગમ એવા માર્ગ પ્રત્યે, સ્વછંદ આદિ દોષ પ્રત્યે, કારણ કે હું જાણું છું તો આવી જ જવાનું, સૂક્ષ્મમાં વાત આવશે એટલે મને ખબર છે ને, હું જાણું છું એવા વિના રહેશે નહીં. જગ્યાએ એક લાલ બત્તી મૂકી છે શ્રીમદજીએ, આ સ્થળે લાલ બત્તી મૂકી છે કે અહીંયા એક નવું જોખમ ઊભું થાય છે, તું એક પગથિયું ઈ દિશામાં ઉપર મૂકસ, પગ ઉપર ચડસ, અહીંયા લાલ બત્તી જોખમ ઘણું છે, કે તને જોખમ એ આવશે કે હું સમજો, હવે સમજો ને સમજો નથી એ લાવે ક્યાંથી? આ એક પરિસ્થિતિ વિકટ છે થોડી, કે સમજો ખરો. અને હું સમજો નથી, લાવે ક્યાંથી જે આવું મુશ્કેલ છે. કેમ કે પર્યાય પ્રધાનતા છે ને, પર્યાય દ્રષ્ટિ છે એટલે પર્યાય પ્રધાનતા છે, આવ્યા વગર રહે જ નહીં. એટલે એક બહુ સરસ સુગમ ઉપાય બતાવ્યો, તો ભક્તિ પ્રધાનતામાં સુગાની જેમ જોવાય છે, તો એમની દશા બહુ સારી છે. પણ ભક્તિ એટલી જ તીવ્ર જોવામાં આવે છે, એ તો સમ્યક માર્ગમાં તો એ સ્વાભાવિક ને સહજ છે. કેમ કે એ જીવ તો આવા જોખમને સમજીને એનાથી પાર થઈને જ્ઞાન દશામાં વર્તે છે, એટલે એનું જ્ઞાન તો જાગૃતને સમ્યક થઈ ગયું છે, તો પ્રકાશમાં બેઠા છે, એટલે તો તરત જ એને ખબર પડે છે કે રસ્તો આ જ છે ને બીજે રસ્તે જવાય નહીં. એ તો સહજ જ છે, એનો તો પ્રકાર પણ સહજ જ છે, એ રીતે કરવું પડતું નથી. એટલે ત્યાં તો એટલી મુશ્કેલી નથી. મુશ્કેલી જે છે એ મુમુક્ષુની ભૂમિકામાં છે, કે જે માર્ગે ચડવા માટે નીકળ્યો હોય ને ઊંધ માર્ગે ચાલ્યો જાય, એને ખબર ન પડે કે હું ઊંધ માર્ગે ગયો. આ એક બહુ મોટી વિપત્તિ છે માર્ગે ચડવામાં, અને જીવને અનંત કાળ જવાનું પણ આ જ કારણ છે. એટલે એમ કહે છે કે જ્ઞાન પ્રધાન દશાતે અસુગમ એવા માર્ગ પ્રત્યે, સ્વચ્છંદ આદિ દોષ પ્રત્યે, અથવા પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે. કેમ કે શાસ્ત્રથી તો પદાર્થ જ્ઞાન મળે છે, જ્ઞાન પ્રધાનતામાં કે આત્મા આવો છે, ઉદગળ આવું છે, સદ્રવ આમ છે, નવતત્વ આમ છે, ભણું આમ છે, તો એમાં એ કલ્પના કરે છે. અતિન્દ્રિય જ્ઞાનનો વિષયભૂત પદાર્થ ઇન્દ્રિય જ્ઞાનમાં સમાવેશ કરી લે છે, એનો જે અતિન્દ્રિય પ્રમુખ જ્ઞાનમાં જ વિષય થાય એવો છે, અને જે બહિર્મુખ મનના શબ્દે ચાલતા ઉપયોગનો વિષય જ સદંતર થાય એવો નથી, એ તો વસ્તુ સ્થિતિ છે. ત્યાં આજે એની કલ્પના કરે છે કે આત્મા આવો છે ને આત્મા આવો છે, ત્યાં એથી તો વળી આગળ ચડી જાય છે. આત્મા આવો છે એમ નહીં, આત્મા આવો છે એમ કહેતા કોઈ બીજો એમ કહે કે આત્મા આવો નથી, એને એને જો એ જાણ્યું હોય તો ક્યાં હોય નહીં, આ તો તરત તોફાને ચડે, વાદ વિવાદ ઘર્ષણ બીજું ત્રીજું ચાલુ થઈ જાય. તમે આમ કહો જ કેમ, આમ કહેવાય જ કેમ, ભાઈ આપણો એ અધિકાર નથી. વિચારવું શું જોઈએ, કોઈ સમજણથી કહેતા હોય કે કોઈ અણસમજણથી કહેતા હોય, એક તો જ્ઞાનીને ઓળખવાની યોગ્યતા અને ક્ષમતા આવી નથી. તો કહેનાર તો કોઈ વાર જ્ઞાની હોય, જેમ કે સુગાનીજી અપ્રસિદ્ધ જ્ઞાની હતા અને અપરિણામી પર વિષય ચાલી ગયો. અપરિણામી શબ્દ જૈન પરિભાષામાં બહુ અલ્પ સ્થળ સ્થાનમાં વપરાયેલો, વેદાંતની અંદર ઘણો વપરાયેલો છે, સાંખ્યની અંદર ખાસ કરીને. શ્રી ગુરુ બિરાજે છે, આવી કઈક વાત ચાલે છે, આપના શ્રી મુખેથી સાંભળીએ, આમ કરો છો એની હિંમત કરો છો તો કેવી રીતે કરો છો, જરાક અમે આશંકા કરીને સમજવાનો પ્રશ્ન કરવાનો વાંધો નથી, જિજ્ઞાસાનો કોઈ વાંધો નથી. પણ એ પહેલા તો હું સમજો છું ને મારી સમજણમાં આ વાત છે ને માટે બરાબર નથી, તો અહંપણા સિવાય કદી વાદ વિવાદનો પ્રસંગ વિદ્વાનો વચ્ચે ઊભો થતો નથી. વિદ્વાનો વચ્ચે વાદ વિવાદનો પ્રસંગ ત્યારે જ ઊભો થાય છે કે જ્યારે ક્ષમક્ષમમાં અહંભાવ વિધો હોય ત્યારે ભ્રાંતિ છે. એ વખતે નક્કી કરવું જોઈએ કે અતિન્દ્રિય જ્ઞાનના અનુભવમાં આવે ત્યારે સાચો, ત્યાં સુધી કોઈ કલ્પના કરવી નથી. જી ત્યારે એને જિજ્ઞાસા બરાબર રહે, સમજો છો એમાં ઓળખી ન શકે. એ લીધું છે ને 416 માં, કે હું સમજુ છું એ સત્પુરુષને ઓળખવા દેતો નથી. ત્રણ કારણ લીધા છે. એક હું સમજુ છું, એક સત્પુરુષ પ્રત્યેના અનુરાગ કરતા પોતાના સંયોગમાં કુટુંબાદી ઉદયમાં અનુરાગની વિશેષતા, અને ત્રીજું માનભાઈ અપકીર્તિભાઈ અપમાનભાઈ લોકભાઈ એ વગેરે કારણે સત્પુરુષથી વિમુખ રહેવું અથવા ઉપેક્ષિત થવું, એ ત્રણ વાત જીવને સત્પુરુષની ઓળખાણ થવા દીધી નથી. 416 પત્રમાં આપણે ઘણી વાર એનો લઈએ છીએ આધાર. એ સંબંધી પદાર્થ સંબંધી જીવને ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે. ઘણું કરીને એમ હોય છે, મોટા ભાગે આવું બની જાય છે, કોક જ બચે છે એમ કેવું છે. તેમાં પણ આ કાળને વિશે તો એને બચે છે. કોણ બચે છે? ભક્તિ પ્રધાનતામાં આવેલો, જ્ઞાન પ્રધાનતાની સાથે ભક્તિ પ્રધાનતામાં રહેલો હોય એ બચે છે. બાકી તો ભક્તિ પ્રધાનતા ગઈ, એ તો ગયો, એ બચવાનો નથી. તેમાં પણ આ કાળને વિશે તો ઘણા કાળ સુધી, ઘણા કાળ સુધી એટલે જીવન પર્યંત એમ કે છે, પણ જીવે ભક્તિ પ્રધાન દશા આરાધવા યોગ્ય છે. અત્યારનો જે કાળ છે, અત્યારના કાળની જે વિચિત્રતા છે, જીવોના પરિણામની જે સ્થિતિ છે, એ જોતા તો ભક્તિ પ્રધાન દશા જીવન પર્યંત છોડવા જેવી જ નથી, આરાધવા જેવી જ છે, ક્યારેય ગૌણ કરવા જેવી નથી. કેટલી લાઈન દોરી આપી છે. એવો નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો જણાય છે. આવો નિશ્ચય ઘણા જ્ઞાનીઓએ, અનેક જ્ઞાનીઓએ, બધા જ્ઞાનીઓએ આવો નિર્ણય કર્યો જણાય છે. પોતે હવે બીજા જ્ઞાનીઓના નિર્ણયને વિચારે છે. અમને એમ લાગે છે અને એમ જ છે, એમ લાગે છે એમાં શંકા નથી, એ તો એમ જ છે. એ જે જીવો તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા હોય, મુમુક્ષુ જીવો, એને માટે બહુ સુંદર માર્ગદર્શન આ પત્રમાં આ સ્થળે છે, કે જરા પણ ભક્તિ પ્રધાનતામાં ફેર પડવો નહીં જોઈએ. જ્ઞાન સમજણ ઓછી વૃત્તિ હશે તો ચાલશે, પણ ભક્તિ પ્રધાનતાની ક્ષતિ હશે તો નહીં ચાલે એમ છે, એમ કેવું છે. હૃદયને વિશે જે મૂર્તિ સંબંધી દર્શન કરવાની તમને ઈચ્છા છે, જે આગળ શરૂઆતના પત્ર લખ્યું છે પત્રમાં, એ વાત કરે છે. અહીંયા શું કેવું છે? અહીંયા શ્રદ્ધાનો પ્રશ્ન તો જ્ઞાન પૂર્વક નો છે, એટલે અહીંયા પ્રશ્ન હવે જ્ઞાન નો ચર્ચવાનો છે. બરાબર છે, પણ જ્ઞાન તો યથાર્થ કરે તો શ્રદ્ધાન થાય ને, તો જ્ઞાનમાં જ ભૂલ પડે તો શ્રદ્ધાન નો તો પ્રશ્ન જ ક્યાં વિચારવાનો રહ્યો. હા, એ જ વાત કરું છું કે જ્ઞાન પૂર્વક શ્રદ્ધાન થાય છે, હવે જ્ઞાન કરવામાં જ ગડબડ થાય તો શ્રદ્ધાન નો તો વિચાર જ ક્યાં કરવાનો રહે છે. એટલે એમ કે છે કે તારે જ્ઞાન શ્રદ્ધાન કરવું હોય તો જ્ઞાન કરવાની રીત તો તારી બરાબર હોવી જોઈએ કે નહીં? ભક્તિ પ્રધાનતામાં રહીને તો જ્ઞાન માર્ગે આગળ ચાલજે. ભક્તિ પ્રધાનતા નહીં હોય ને જો જ્ઞાન માર્ગે આગળ જવા જઈશ, ખલાસ, સ્વચ્છંદ થશે અને પદાર્થ પ્રત્યે તને ભ્રાંતિ થશે. તારું જ્ઞાન, તારી મતિ વિપરીત સંસ્કારોથી ગ્રહાયેલી છે, પકડાયેલી છે. પદાર્થનું સ્વરૂપ નિર્ણય કરવા જતાં કલ્પના થઈ જશે, તને ભ્રાંતિ થઈ જશે. આત્મા આવો છે અને તેવો છે એમ નક્કી કરવા જઈશ, ભૂલો પડી જઈશ, ગ્રહિત મિથ્યા આત્મા આવીશ, બુદ્ધિપૂર્વક અન્યથા તત્વનું સ્વરૂપ ગ્રહ્યું, ગ્રહિત મિથ્યા થઈ ગયું. એટલે એ વાત છે. પ્રયત્ન જો સાચું જ્ઞાન કરવાનું હોય તો ભક્તિ પ્રધાનતા સહેજે આવે, પણ માત્ર જ્ઞાન જ કરવું છે. અરે કેટલા તો એવા છે આપણે ત્યાં કે જ્ઞાન કરવા જતા ભક્તિનો નિષેધ કરે છે, સત્પુરુષને વંદન ન કરાય, દર્શન ન કરાય, એમાંથી નીકળ્યું એ અભક્તિ માંથી નીકળ્યું. ભક્તિ પ્રધાનતા તો ન રહી પણ ગણતા ન રહી એ તો અભક્તિ માંથી નીકળી ગયું. એટલું બધું ઊંધો માર્ગ થઈ ગયો, એકદમ વિપરીત માર્ગ થઈ ગયો. તો એ તો કહે છે કે પદ્ધતિ જ બિલકુલ નથી, પ્રધાનતા પણ નહીં થવી જોઈએ, પ્રધાનતા ભક્તિ ની રહેવી જોઈએ. તો જ્ઞાન છે એ નિર્મળ થઈને શ્રદ્ધાને સવળી કરશે અવળી માથે, નહીતર તો જ્ઞાન ની નિર્મળતા જ નહીં રહે. એમ વાત છે. તીવ્ર શ્વસન છે, અસાધારણ. પણ આ છે ને એટલે તો આ સુગંધ જ દ્રષ્ટાંત લઈએ છીએ કે ભક્તિ ને જ્ઞાન ને અવિના ભાવે એટલે કેવો કે તીવ્ર જ્ઞાન દશા છે તો તીવ્ર ભક્તિ ની દશા આવે છે. અને સાવજ એમ કોઈ કૃત્રિમતા ન લાગે, એમની જે સત્સંગની ભાવના, એમની જે ઉપકારી સત્પુરુષ પ્રત્યેની ભક્તિ અને એમની જે ગ્રસ્તાની દશામાં ઉદાસીનતા અને એમની જે દ્રષ્ટિની દ્રષ્ટિમાં તત્વની પકડ, આ ચાર પડખા એક એમના વચનોમાંથી બહુ સરસ નીકળે છે. ચારે ચાર પડખા એવા સરસ નીકળે છે કે આત્મા કેવા હતા એ તરત ખબર પડે છે. ચાર પડખેથી જો એને વિચારવામાં આવે તો એમના શબ્દ દેહ ઉપરથી એમના આત્માનો સીધો આંક આવી જાય એવું છે, એવું સરસ. એ તો છે, દ્રષ્ટિ જ્યાં ફેર છે ત્યાં શું થાય, શું જ્યાં દ્રષ્ટિ ફેર છે ત્યાં તો માણસ કે ભાઈ કમળો છે ત્યાં પીળું જ દેખાય, પછી તો બીજો રસ્તો જ નથી. દ્રષ્ટિ ફેર નતો હશે. આ તો જે જીવને ભલે અંતરદૃષ્ટિ ન થઈ હોય પણ અંતરદૃષ્ટિનો વિષયભૂત પદાર્થ કેવો છે અને એ જ્ઞાનીઓ કેવા છે એ સમજવાની જિજ્ઞાસા હોય તો એની બાહ્ય દ્રષ્ટિમાં ફેર પડે છે અને કંઈક પાછો વળે છે બાહ્યમાંથી. બાહ્ય દ્રષ્ટિમાંથી જતો પાછો વળે છે એને કંઈક ઝાંખી થાય છે, કંઈક ભાસે છે કે નહીં વસ્તુ કોઈક બીજી રીતે છે અને એ દિશામાં આગળ વધવા જેવું છે. આ તો સુભાગભાઈ ને તો કેટલી બધી ભક્તિ છે એ તો નીકળશે કે હૃદય ને વિશે જે મૂર્તિ સંબંધી દર્શન કરવાની તમને ઈચ્છા છે તેને પ્રતિબંધ કરનારી એવી પ્રારબ્ધ સ્થિતિ તમને છે અને તે સ્થિતિને પરિપક્વ થવાને વિશે હજુ વાર છે. વળી તે મૂર્તિ ની પ્રત્યક્ષપણામાં તો હાલ ગ્રસ્તાશ્રમ વર્તે છે. બે ની વાત કરી છે, એમની વાત કરી છે અને પોતાની વાત કરી છે, અહીંથી પોતાની કરે છે. વળી કરીને કે વળી તે મૂર્તિના પ્રત્યક્ષપણામાં તો હાલ ગ્રસ્તાશ્રમ વર્તે છે અને ચિત્રપટને વિશે સંન્યાસ્તાશ્રમ વર્તે છે. એક ધ્યાનનો મુખ્ય એવો બીજો પ્રતિબંધ છે. તે મૂર્તિથી તે આત્મ સ્વરૂપ પુરુષની દશા ફરી ફરી તેના વાક્યાદિના અનુસંધાને વિચારવા યોગ્ય છે અને તેનું તે હૃદય દર્શનથી પણ મોટું ફળ છે. આ વાતને અત્રે સંક્ષેપ કરવી પડે છે કેમ કે અમારી વાત છે. સંન્યસ્તાશ્રમ વર્ષે છે. સુપાકભાઈ ના દિલમાં વિતરાગ અને ગ્રસ્ત પણ જોતા નથી, એને ગ્રસ્ત હોવા છતાં ગ્રસ્ત પણ જોતા નથી, એને કોઈ શ્રી ગુરુના સ્થાને, સદગુરુના સ્થાને જોવે છે અથવા પરમાત્માના સ્થાને જોવે છે. એટલે જે ગ્રસ્તાશ્રમનો જે પ્રકાર છે, લક્ષ્મણ આવે ને ત્યાગીનો સંન્યાસ. એક તો હજી તમારી દશામાં થોડી કચાશ અમને દેખાય છે, એ વાત એમણે સ્પષ્ટ કરી છે. જો દોષ દેખાડવામાં એમણે કદી સંકોચ નથી કર્યો, એમની યોગ્યતા જોઈને એમને એના દોષ દેખાડવામાં સંકોચ નથી કર્યો. હૃદયને વિશે જે મૂર્તિ સંબંધી જ્ઞાન કરવાની તમને ઈચ્છા છે, તેને પ્રતિબંધ કરનારી, એ ઈચ્છાને અવરોધ કરનારી એવી પ્રારબ્ધ સ્થિતિ તમને છે. એક તો અમારી પ્રારબ્ધની સ્થિતિ એવી છે કે તમારા પરિણામ તમારા સંયોગ ઉપર એકદમ ચાલ્યા જાય છે. ચંચળ થઈને, અસ્થિર થઈને, ભયવાન થઈને જે સંયોગની પ્રતિકૂળતાઓ છે અને નબળાઈ છે એના ઉપર તમારા પરિણામ ચાલ્યા જાય છે. પુણ્યનો ઉદય નથી, પણ ઉદય પુણ્યનો હોય કે પાપનો હોય એની સાથે ખરેખર સંબંધ નથી. શું ખરેખર એની સાથે સંબંધ નથી કે પુણ્યનો ઉદય છે કે પાપનો ઉદય છે, એની સાથે સંબંધ નથી. કેમ કે પુણ્યનો ઉદય હોય તો પરિણામ તો જાય અને પાપનો ઉદય હોય તો પરિણામ ચાલ્યા જાય. મૂળ તો જેટલું પોતાનું મમત્વ હોય એના પ્રમાણમાં જાય છે. એટલે એમના જે પરિણામ જાય છે એ પરિણામ જોતા એમની સ્થિતિમાં પરિપક્વતા આવી નથી એમ કહે છે. એમને કઈ વિચાર એવો કર્યો લાગે છે કે કેવળ બોધ સ્વરૂપ તમને જોઈને તમારી એક મૂર્તિ એમ કે એક ચિત્ર આવે છે મારા જ્ઞાનમાં અને એનું હું ધ્યાન કર્યા કરું એવું જ મને રહ્યા કરે છે, મારે બીજું કાંઈ નહીં તમારું ધ્યાન કરવું છે. જોયું કાને ભક્તિ શ્રીમદજીની વાત છે, એ તો કર્યું ને પોતે કે ગ્રસ્તાશ્રમમાં છે. તમે જેની વાત કરો છો એ તો ગ્રસ્ત બે પ્રકારના પ્રતિબંધ છે બે બાજુથી એમ કે છે. શું કે તમારી જે પ્રારબ્ધ સ્થિતિ છે એ સ્થિતિમાં પણ તમને પ્રતિબંધ છે અને તે સ્થિતિને પરિપક્વ થવાને વિશે હજુ વાર છે, હજી તમે એમાંથી આગળ વધી શક્યા નથી. એક વાત. બીજું કે તે મૂર્તિના પ્રત્યક્ષપણામાં, એ મૂર્તિના પ્રત્યક્ષપણામાં એટલે અત્યારે તો પ્રત્યક્ષપણે તો હાલ ગ્રસ્તાશ્રમમાં તે વર્તે છે. તમે જે મૂર્તિ અવતારમાં માગો છો એ તો અત્યારે ગ્રસ્તાશ્રમમાં વર્તે છે અને તમારા ચિત્રપટને વિશે તો સંન્યાસ્તાશ્રમ વર્તે છે. પત્રો તો વાંચીએ ત્યારે ખબર પડે કે શું શું લખ્યું છે, પણ કેટલો નિર્દોષ તો આવે છે, નિર્દેશ તો આવે છે કે તમે તો આમ વિચારો છો. તો એ એક ધ્યાનનો મુખ્ય એવો બીજો પ્રતિબંધ છે. જો અમે એ દશામાં હોત, ત્યાગની દશામાં હોત, શું તો જુદી વાત છે કે તમે જેવું ધ્યાનમાં ધાર્યું હોત એમાં કોઈ તમને વિકલ્પ ઉભો ન થાત, પ્રતિબંધ ઉભો ન થાત. પણ અત્યારે જે મેં ગ્રસ્ત દશામાં વર્તી છે તો તમને વિકલ્પનું કારણ થશે પ્રત્યક્ષપણે. તો શું ત્યાં તો દૂર બેઠા છે એટલે તમને એક ભક્તિભાવે વિચાર આવે છે, પણ મને તો પ્રત્યક્ષ મળવાનું તો થશે. પ્રત્યક્ષ મળતા તો એ પ્રતિબંધ કરનારી દશા ઊભી થશે. શું એક ધ્યાનનો મુખ્ય એવો બીજો પ્રતિબંધ છે, તે મૂર્તિથી તે આત્મસ્વરૂપ પુરુષની દશા. હવે શું કરવું તમારે એમ કે છે કે આનો રસ્તો શું, તમને ભક્તિ બહુ સારી છે, વિચાર તમારો સારો છે, પણ હવે જો તમારે શું કરવું, એ બહુ સરસ માર્ગદર્શન છે કે તે મૂર્તિથી તે આત્મસ્વરૂપ પુરુષની દશા ફરી ફરીને શું ભાવાત્મક લ્યો. હવે અમારા આત્મામાંથી જે ભાવ પ્રગટ થાય છે અને વાક્યાદિ દ્વારા બહાર આવે છે, એટલે અમારા જે ભાવો અને વાક્યો એનું જે અનુસંધાન છે બે વચ્ચેનું, કે અમારા વચનથી તમે અમારા ભાવ સુધી પહોંચી શકો એવું જે અનુસંધાન થાય વચનોથી, તે અનુસંધાન એ વિચારવા યોગ્ય છે. અને તેનું તે હૃદય દર્શનથી પણ મોટું ફળ છે. તમે જે ભક્તિથી આ મૂર્તિ નક્કી કરીને કલ્પના કરીને એનું ધ્યાન કરવા માંગો છો અને એનું જે ફળ આવશે એના કરતાં આનું ફળ વધારે છે. જો તમે અમારા ભાવ સુધી પહોંચો તો, અમારા વચનોથી અમારા ભાવ સુધી પહોંચો તો ઓલું તમે જે ધ્યાન કરવાનો વિચાર કર્યો છે એના કરતાં આનું ફળ મોટું છે. હું ક્યાં લઈ ગયા? ઓલી કેવળ બહુમાનની વાત છે. શું તો એને કહે છે કે નહીં, હવે એમ એકલો બહુમાન ઉપર એકાંતે એમ નહીં જા. અમે જે કહીએ છીએ એના એ જે અમારા ભાવો છે, આત્મ સ્વરૂપ પુરુષની દશા, અમારી દશામાંથી જે સમ્યક માર્ગમાંથી જે કાંઈ વાક્યાદિના અનુસંધાન છે, એ અનુસંધાને અમારી દશા પકડો, અમારી પરિણતિ પકડો, અમારી પરિણતિને સમજો, એ રીતે અમારા આત્મ સ્વરૂપને સમજો, એનું ફળ બહુ મોટું છે એમ કહે છે. બીજી રીતે કહીએ તો સજીવન મૂર્તિની પરિણતિની, સજીવન પરિણતિને પકડવાની વાત છે. શું સજીવન મૂર્તિ એટલે? પ્રત્યક્ષ જ્ઞાની. સજીવન મૂર્તિને, સજીવન જે પરિણતિ છે એને વાક્યાદિના અનુસંધાને વિચારો, સમજો, પકડો, એનું ફળ બહુ મોટું છે એમ કે છે. ઓલા કરતા હા, એક વાક્યની અંદર એમને જે કહેવું છે એ પૂરું કહી દીધું છે, અધૂરું નથી કીધું, પણ વાત પોતાના સંબંધે છે એટલે આ વાતને અત્રે સંક્ષેપ કરવી પડે છે, લંબાવતા નથી આ વાતને. ભંગી લીકાને ચટકાવે તે ભંગી જગ જોવે રે. આ મેં ચટકો ભર્યો તમને, ચાલો શું કે છે, આમ કહીને તમને ચટકો ભર્યો શું? આ ઈયળને ચટકો ભરીને ભમરી કરવાની વાત છે, આ મુમુક્ષુમાંથી જ્ઞાની થવાની વાત છે, કે જો તમે આત્મ સ્વરૂપ એવા પુરુષની તે દશાને, તેમની જે દશા આત્મ સ્વરૂપ એવી જે એમની દશા, તેને તેમના વાક્યોના અનુસંધાને જો તમે વિશેષ વિચારો ગ્રહણ કરો અને જે હું છે એવું સ્વરૂપ તમારા જ્ઞાનમાં આવે તો એનું ફળ મોટું છે. ઓલા ધ્યાન કરતા એનું ફળ મોટું છે એમ કેવું છે. એમ કરીને આનંદ ગંજીનું પદ નાખી દીધું બરાબર વિષયને અનુરૂપ, કે આ ચટકો ફેર્યો તમને, તમારે મૂર્તિનું ધ્યાન કરવાનું છે, એ મૂર્તિરૂપ અમે છીએ, પણ એમાં તમારી હજી પરિસ્થિતિ, તમારે તમારા આત્માની દશા પાકેલી નથી, અહીંયા અમારામાં આટલો ફેર છે, એ તમે નહીં બે વચ્ચેનું અનુસંધાન કરી શકો. કેમ કે એક પ્રત્યક્ષ છે, એક કલ્પેલી વાત છે. એમણે જે શ્રીમદજીને ગુરુને પરમાત્માના સ્થાને સ્થાપ્યા પોતાના હૃદયને વિશે, એ કલ્પના કરી છે, એ દશા એ પોતે નથી પાછા, અહીંયા ગ્રસ્ત દશા વર્તે છે. તમારે સ્થિર રહેવું કઠણ પડશે. પ્રત્યક્ષ યોગમાં આ બે વચ્ચેનો મેળ મેળવો, હજી તમારી દશા પાકી નથી એમ કે છે, તેમાં મારામાં એટલો ફેરફાર નથી થયો. તો તમારે આત્મભાવ જો પકડવો હોય તો તે પુરુષની દશામાંથી નીકળેલા વચનો એને એ વિચારો, એનું ફળ બહુ મોટું છે. એનું ફળ મોટું છે એટલે ક્રમે કરીને તમે જ્ઞાની થશો. જ્ઞાનીની અંતરંગ દશા પકડતા પકડનાર જ્ઞાની થાય છે. બસ જ્ઞાની થાય છે, એનું નિર્વાણ થાય છે, એનું ફળ બહુ મોટું છે. એનું ફળ મોટું છે એમ જ છે. એ તો હું કહી ગયા ને કે જ્ઞાની ઓળખે તે ક્રમે કરીને જ્ઞાની થાય છે, કાગળ પત્ર આવી ગયો હમણાં જ આવી ગયો. ભ્રંગી ઇલિકાને છટકાવે તે ભ્રંગી જગ જોવે રે, એ વાક્ય પરંપરાગત છે, એમ થવું કોઈ પ્રકારે સંભવિત છે, તથાપિ તે પ્રોફેસરના ગવેષણ પ્રમાણે ધારીએ કે તેમ થતું નથી તો પણ અત્રે કાંઈ હાનિ નથી. કોઈ પ્રોફેસરે આ વાતનો વિરોધ કર્યો હશે કે ભાઈ ભમરીમાંથી ઈયળ થાય તો આપણા વિદ્વાનો કરે છે, શું કે ઈયળ બે ઇન્દ્રિય છે ને ભમરી ત્રણ ઇન્દ્રિય પ્રાણી છે, ભમરીને ત્રણ ઇન્દ્રિય છે ને ઈયળ બે ઇન્દ્રિય છે, તો બે ઇન્દ્રિયમાંથી ત્રણ ઇન્દ્રિય ક્યાંથી થયો? ઈંડામાંથી કુકડો થાય, કુકડાના બચ્ચામાંથી કુકડો મોટો થાય, પણ કુકડામાંથી ગાય ભેંસ ને વાછડો ક્યાંથી થતો હતો? એમ કેવું છે, એમ આમ તો આખી પર્યાય જુદી છે, એમ કે બે ઇન્દ્રિય ને ત્રણ ઇન્દ્રિય ને, એમ આપણા વિદ્વાનો પણ દલીલ કરે છે. પણ એ તો બે ઇન્દ્રિયમાંથી તો એ પર્યાય નો વ્યય થાય ને, આ પર્યાય નો ઉત્પાદ થાય, એમાં તો જ્ઞાન નો ક્ષોભ સંબંધ છે. અને પ્રોફેસર ના અન્વેષણ પ્રમાણે કઈ એમ ન હોય તો અત્રે કઈ એની હાનિ નથી, કારણ કે દ્રષ્ટાંત તેવી અસર કરવાને યોગ્ય છે. મૂળ તો એવી અસર પ્રાપ્ત કરવા માટે દ્રષ્ટાંત બરાબર છે. તો પછી સિદ્ધાંત નો જ અનુભવ કે વિચાર કર્તવ્ય છે, દ્રષ્ટાંત ઉપર જવા કરતા એ કહેવા ધારેલા સિદ્ધાંત ઉપર જવાની જરૂર છે અને એ કર્તવ્ય છે. ઘણું કરીને એ દ્રષ્ટાંત સંબંધી કોઈને જ વિકલ્પ હશે એટલે તે દ્રષ્ટાંત માન્ય છે એમ જણાય છે, કેમ કે એ તો ભણેલાની વિદ્વાનોની વાત થઈ, બાકી તો લોકો જોવે છે કે એળ ને છટકાવતા એળ માંથી ભમરી થયેલી જોવે છે, એટલે સામાન્ય જનને માન્ય છે, એટલે માન્ય છે માટે એ દ્રષ્ટાંત ચાલે છે. દ્રષ્ટાંતમાં કઈ વાંધો લોકો લેતા નથી, એટલે એ દ્રષ્ટાંત સંબંધી કોઈને જ વિકલ્પ હશે, વિકલ્પ એટલે વાંધો હશે, એટલે દ્રષ્ટાંત માન્ય છે એમ જણાય છે. લોક દ્રષ્ટિએ અનુભવ ગમ્ય છે, લોકોની નજરમાં એ વાત અનુભવ ગમ્ય છે, એટલે સિદ્ધાંતને વિશે તેનું બળવાનપણું જાણી મહત્પુરુષો તે દ્રષ્ટાંત આપતા આવ્યા છે. એ લોક દ્રષ્ટિનું બળવાનપણું જાણીને એના ઉપરથી જે ઉપદેશ આપવો છે એ સુગમ પડે છે, માટે એ દ્રષ્ટાંત આપતા આવ્યા છે. અને કોઈ પ્રકારે તેમ થવું સંભાવ્ય પણ જાણીએ છીએ, સાવ ન જ થાય એવો એકાંત નથી, એમ થવું પણ સંભાવ્ય જાણીએ છીએ. બે ઇન્દ્રિયની પર્યાય મટીને ત્રણ ઇન્દ્રિય ન થાય, ત્રણ વાળી બે ન થાય, એક વાળી પાંચ ન થાય, પાંચ વાળી એક ઇન્દ્રિયમાં ન જાય, તો જાય છે, કોઈ પ્રકારે જાય છે, એ આયુષ પૂરું થાય, નવી પર્યાય ઉત્પન્ન થઈ જાય. એમ ઈયળના ભાવમાં ત્રણ ઇન્દ્રિય ન થાય, પણ યળનો ભાવ પૂરો કરે ને મમરીનો ભાવ શરૂ થાય, નવો આયુ શરૂ થાય. એમાં અને કોઈ પ્રકારે તેમ થવું સંભાવ્ય પણ જાણીએ છીએ, એક સમય પણ કદાપિ તે દ્રષ્ટાંત સિદ્ધ ન થાય એવું છે એમ ઠરે, માનો કે હવે બરાબર નથી, તો પણ ત્રણ કાળ ને વિશે નિરાબાદ અખંડ સિદ્ધ એવી વાત તેના સિદ્ધાંત પદની તો છે. હવે મૂકો તમે દ્રષ્ટાંતની લાંબી ટૂંકી લપ કરવા જેવી નથી, માનો કે દ્રષ્ટાંત પ્રમાણે નથી, તો પણ જે સિદ્ધાંત કહેવા માંગે છે એ ત્રણેય કાળે અફર છે. જાઓ શું એમને જે સિદ્ધાંત કહેવો છે કે જે જ્ઞાન જે આરાધે ભંગીલી શું છે, જે જીનવર થાય, જીન થઈ જીનવર આરાધે તે સહી જીનવર હોવે રે, એ સિદ્ધાંત તો અખંડ છે. જેટલા જેટલા જીનેન્દ્રો થયા એ બધા જીનવરોએ જીન થઈને પોતાના નિજ જીનપદની આરાધના કરીને જીનવર થયા છે, એ તો ત્રણેય કાળને વિશે અફર છે અને સિદ્ધ થયેલો છે, નિરાબાદ છે, એને બાધા આવે એવું નથી. એ જ પદ લીધું છે કે જીન સ્વરૂપ થઈ જીન આરાધે સામાન્ય વસ્તુ છે, એમની માટે તો બહુ સામાન્ય વસ્તુ છે, બહુ સાધારણ છે. હા પત્રો મોટા આવ્યો, આ પત્ર લગભગ 1.5 પેજ નો છે. એક પેજ તો આખું ભર્યું છે અને આ બાજુ થોડું આ બાજુ છે, લગભગ 1.5 પેજ નો પત્ર છે. હવે પત્રો કઈક મોટા આવે છે, ત્યાર પછીનો પત્ર વિસ્તાર વાળો છે, પછીના પત્રો બધા લગભગ વિસ્તાર વાળા આવે છે. પાછો પેલા તો વચ્ચે 1 લીટી ને 2 લીટી ને 3 લીટી માં પત્ર પૂરો, એવું નથી. આનંદ ઘનજી અને બીજા બધા જ્ઞાની પુરુષો એમ જ કહે છે, અને જીન વળી બીજો પ્રકાર કહે છે કે અનંતવાર જીન સંબંધી જે ભક્તિ, તે કરવા છતાં જીવનું કલ્યાણ થયું નહીં. જીન માર્ગને વિશે ઓળખાતા એવા સ્ત્રી પુરુષો એમ કહે છે કે અમે જીનને આરાધીએ છીએ અને તે આરાધવા જાય છે અથવા આરાધન કરવાને વિશે ઉપાય લે છે, તેમ છતાં જીનવર થયેલા એવા તે દેખાતા નથી. ત્રણેય કાળને વિશે અખંડ એવો જે આ સિદ્ધાંત તો અત્રે ખંડપણાને પામે છે, ત્યારે હવે એ વાત વિકલ્પ કરવા યોગ્ય કેમ નથી? આ વાત વિચારવા યોગ્ય કેમ નથી? મૂક્યા જિજ્ઞાસામાં જે સ્ટાઇલ છે એ સસ્પેન્સ સ્ટોરીની સ્ટાઇલ છે. અમે આને સાંભળ્યા હોય તો ખ્યાલ આવે, આચાર્ય રજનીશ, રજનીશને નહીં સાંભળ્યા, એમની સ્ટાઇલ છે. સસ્પેન્સ મૂકે, વાતે વાતે સસ્પેન્સ ઉભો કરે. સાદામાં સાદી વાત હોય તો પહેલા સસ્પેન્સ ઉભો કરે, પછી એ વાતને આગળ જવાબમાં લઈ જાય. ઓરેટરી માટે અને ઉપદેશ માટેની બહુ સારી સ્ટાઇલ છે, બહુ સારી પદ્ધતિ ગણાય છે. એમાં શું છે કે જીવનો રસ છે એ જળવાઈ રહે અને રસ વૃદ્ધિ થયા કરે. જે રસવૃદ્ધિની સ્થિતિ છે એમાં એને જે ઉપદેશ આપવો છે એ બેસી જાય છે. એને લોકો નથી છોડી શકતા, એનું કારણ છે કે એને સાંભળતા રસ આવે છે, પછી કેમ છોડે? એ તો એમ કે ભાઈ તમે ગમે એમ કે અમે ત્યાં જઈએ છીએ, અમને રસ આવે છે, ન છોડી શકે. એ તો ઘણી પદ્ધતિ બહુ તૈયાર છે, બહુ હાઈલી ટેકનિકલ સાઈડ છે એમની, જે છે બહુ હસ્તગત થયેલી કળા છે એ વિષયની પોતાની. એટલે તો ભલભલા ચક્કરમાં આવે છે. ભલભલા એટલે દુનિયાના 90% માણસો ચક્કરમાં આવે એવી વાત છે. એટલો બધા બહુ સારી ઓરેટરી છે, ક્લાસ વન ઓરેટરી જેને કહીએ, એમાં ભાગ્યજ વક્તાઓ હોય એવો એ ટાઈપનો વક્તા છે. એવા વક્તા જ ભાગ્ય જોવા મળે. એને આંખ પાછું બુદ્ધિશાળી બહુ છે, બુદ્ધિ પણ ઘણી છે. એમ જોયું કે એક એમનો લેખ આવ્યો હતો કે આ દુનિયામાં 10% લોકો તો મૂર્ખ છે. શું એવા મૂર્ખાઓ છે કે સમજાવવા માંગો તો કઈ સમજે જ નહીં, સમજવા માંગે ને સમજે જ નહીં, મૂર્ખા જ છે. 10% એવા માણસો છે કે મારી ગમે એટલી બુદ્ધિ ને મારી ગમે એટલી વક્તૃત્વ શક્તિ હોય તો મારા ચક્કરમાં કોઈ ફસાય એવું નથી. શું એમાં પણ 10% છે, બાકી તો 80% રહી મારા માટે, જે છે સામાન્ય બુદ્ધિને આમ સમાજ કહીએ, 80% ફસાય એવી વાત છે. બસ પતી ગયું, એને આંકડો લઈ લીધો કે આપણે આ 10% કામ નથી, ઓલા 10% કામ નથી, આપણે 80% કામ છે. એવો બુદ્ધિશાળી માણસ છે કે દુનિયાના આંકડા મૂકી દે, દુનિયાના માણસોની બુદ્ધિના આંકડા મૂકી દે અને પછી પ્રવૃત્તિ કરે, એવો બુદ્ધિશાળી માણસ. શું કહે છે અહીંયા, સંપ્રદાયની વાત કરે છે કે આનંદ ઘનજી અને બીજા ઘણા બીજા બધા જ્ઞાની પુરુષો એમ જ કહે છે. જે આનંદ ઘનજીએ કહ્યું એ જ બધા જ્ઞાની પુરુષોએ કહ્યું કે જીન સ્વરૂપ થઈ જીનને આરાધે તે સહી જીનવર હોવે, અખંડ સિદ્ધાંત છે. અને જીન વળી બીજો પ્રકાર કહે છે, એટલે શાસ્ત્રની અંદર એક વાત એવી આવે છે કે આ જેવે અનંતવાર જીનેન્દ્રની ભક્તિ કરી, અનંતવાર સમો શરણ માગ્યો, અનંતવાર મણિરત્નના દીવાથી આરતી કરી, કલ્પવૃક્ષના ફૂલ વાપર્યા પૂજામાં, એટલે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સામગ્રી, કિંમતીમાં કિંમતી, એમ પણ જીનેન્દ્ર કહે છે. અને તે છતાં જીવનું કલ્યાણ ન થયું, આમ પણ કહે છે. જીન જીન આમ કહે છે, જ્ઞાનીઓ આમ કહે છે, જીનવર એનાથી બીજું કે છે એમ કે છે, જીનેન્દ્ર બીજું કે છે, જીનમાર્ગ ને વિશે ઓળખાતા એવા સ્ત્રી પુરુષો એમ કે છે. એટલે જે જૈનો છે, જીનમાર્ગ ને વિશે કોણ કહેવાય છે, બધા જૈનો છે, તે જીનમાર્ગ માં કહેવાય છે કે અમે બધા જૈન છીએ. એ લોકો એમ કે છે કે અમે તો જીનને આરાધીએ છીએ, અમે તો જીનેન્દ્ર ની પૂજા કરીએ છીએ, અમે કોઈ બીજા દેવ દેવલા ની પૂજા કરતા નથી. તો કે છે કે અમે તો જીનને આરાધીએ છીએ અને તે આરાધવા જાય છે, આરાધવા પણ જાય છે જીન મંદિરમાં, અથવા આરાધન કરવાની વિશે ઉપાય લઈએ છે કે આપણે આમ કરો તેમ કરો, વિધિ કરો, વિધાન કરો, ઉપદાન કરો, પ્રાણ કરો, ઢીંગણું કરો, કઈક આવે છે કરે છે કે નહીં. તેમ છતાં જીનવર થયેલા એવા તે દેખાતા નથી એમ જીનેન્દ્ર કે છે. જ્ઞાની આમ કે છે, જીનવર આમ કે છે, તો પછી ત્રણેય કાળ ને વિશે અખંડ એવો જે સિદ્ધાંત, તો અખંડપણા ને પામે છે, તો ભગવાને કઈ સિદ્ધાંત તોડ્યો કે નહીં, તો આ વાત વિકલ્પ કરવા યોગ્ય કેમ નથી, આનો ભેદ શું છે એ કેમ વિચારવા યોગ્ય નથી, એનું રહસ્ય શું છે એ વિચારવું જોઈએ એમ કેમ છે. એ રહસ્યને વિચારીને, ગવેષીને, સંશોધન અન્વેષણ કરીને એનું રહસ્ય પકડવું જોઈએ કે બે વાત વિરુદ્ધ દેખાય છે, જ્ઞાનીની અને જીનવરની બે વાત વિરુદ્ધ દેખાય છે. અથવા એક શાસ્ત્રમાં બે વાત આવે છે કે જે જીન થઈને આરાધે તે જીન થાય, અને વળી એ જ શાસ્ત્રમાં એમ આવે કે અનંતવાર જીનેન્દ્રની પૂજા કરી અનંતવાર સમોસરણ માંગ્યો કે વળી આગળ કોરો રહી ગયો. આ વાતે શાસ્ત્રમાં આવે, ઓલી વાતે શાસ્ત્રમાં આવે, પુરવાર પર વિરોધ છે કે નહીં, અવિરોધ છે, એ અવિરોધ ક્યાં છે, એ અવિરોધ કેવી રીતે છે, એનો સસ્પેન્સ અહીંયા ઉભો કર્યો છે. આ વળી કેવી રીતે, તો પછી એ વિચારવા યોગ્ય છે એમ પ્રશ્ન ચિહ્ન મૂકી અને પત્ર પૂરો કરી નાખ્યો છે. કરશે કદાચ આગળ ખુલાસો કરશે. રાખું છે, અહીં સુધી રાખી.